આવું તત્વ હોવા છતાં ખેદ છે હવે કે અરે રે, ત્રણ લોકનો નાથ થઈને રાગ મારો હોય, એક રાગનો વિષય આવ્યો, એક અનુકૂળતાનો આવ્યો, ત્યાં આખો શું થઈ જાય છે, અર્પાઈ જાય છે આખો. પોતાના પૂર્ણ તત્વને ભૂલવા જેવો કોઈ જગતમાં બીજો દોષ ન હોઈ શકે. એક પૂર્ણ તત્વ છે અને આ બાજુ એક રાગ આકુરતા છે, એની અધિક કાયમાં પોતાના પૂર્ણ તત્વને ભૂલી જાય એની જેવો બીજો દોષ કેવો હોય. તો અહીંયા રાગ માર્યો, એની સામે રાગમાં કેવો શબ્દ હોય, રાગમાં તો દુઃખની જ્વાળા સળગે છે, ત્યાંથી દ્રષ્ટિ છોડી દે, તને આ બાજુ પરમાત્મા તત્વ મળે એવું છે તો રાગમાં જ્યાં દુઃખની જ્વાળા છે એને છોડી દે, અને જ્યાં સુખનો સાગર ભેરો છે ત્યાં તારી દ્રષ્ટિને જોડી દે. જેને કુંદકુંદ આચાર્યદેવે શું વાત કરી પાંચમી ગાથામાં, એકત્વ વિભક્ત, જ્યાં સુખનો સાગર છે ત્યાં એકત્વ કર, અને દુઃખની જ્યાં જ્વાળા છે ત્યાંથી વિભક્ત કર. કરવા જેવું તો જો કે એટલું જ છે, જ્યાં અનાદિથી એકત્વ કર્યું છે ત્યાં એકત્વ છોડજે, અને જ્યાં અનાદિથી એ પરમાત્મ તત્વને ભૂલી ગયો છે ત્યાં હવે જોડાણ કરજે. બસ એ રીતે વિચાર કરીએ તો એવું છે. એક વિચાર કરીએ, કૃપાળુદેવ પણ આવી રીતે લખ્યું, નવ તત્વ આપણે લખીએ રાઉન્ડમાં તો શું થાય, શું થાય? અહીંથી શરૂ કરીએ આપણે, જીવ અજીવ, પુણ્ય પાપ, પછી આશ્રવ આશ્રવ, પછી સંવર લેશે બંધ લે, આશ્રવ પછી સંવર, ચલો પછી નિજરા બંધ, અને પછી મોક્ષ, પછી શું પાછું આવી જાય, જીવ આવી જાય ને. આમ રાઉન્ડ કરીએ તો એનો અર્થ શું થયો, એનો અર્થ શું થયો? બાજુમાં છે અને છતાં બાજુમાં અજીવ દેખાય છે આપણને, શું છે, જીવની બાજુમાં કોણ છે? બસ ખાલી આમ નજર છે ને તને, અજીવ તરફ નજર કરી તો પરિભ્રમણ છે, અને આ બાજુ નજર કરીશ તો તને મોક્ષ છે. જીવનને પણ શું છે, અશક્યને શક્ય કરવા માટેનો નિષ્ફળ પ્રયત્ન અનાદિથી કરી રહ્યા છે, અને જે શક્ય છે એના માટે ક્યારેય પણ પ્રયત્ન કરતા નથી, અને એટલે ક્યારેય આકુરતા સિવાય બીજું મળ્યું જ નથી. તો અહીંયા સુખનો સાગર છે ત્યાં તારી દ્રષ્ટિને છોડી દે, રાગને તું ભૂલી જા. રાગને ભૂલી જાય એટલે શું, કોઈ કે રાગ તો થાય જ ને, હવે એમાં બીજું તમે ભૂલી જવાની વાત કરો, પણ રાગ સિવાય બીજું કરીએ શું? દ્વેષ તો અમને ગમતો નથી, નથી ગમતો ને, ક્યારેક 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 ગમે છે, ક્યારેક જરૂર પડે ને, થોડો ગુસ્સો તો રાખવો પડે કે નહીં, તો બધા બહુ માથે ચડી જાય. અહીંયા કે છે રાગને ભૂલી જાય એમ નહીં, રાગના વિષયોને પણ ભૂલી જાય. પણ ચોવીસે કલાક રાગના વિષયો નથી તો મેળવવા પ્રયત્ન કરીએ છીએ. રાગમાં ક્યારે પણ દુઃખમય આકુરતામય ક્યારેય લાગવું જ નથી. વિતરાગ માર્ગમાં કોને છોડવાની વાત હોય, રાગ કે દ્વેષની? વિતરાગ માર્ગમાં જૈન શાસનમાં કોને છોડવાની વાત હોય, રાગને કે દ્વેષની? રાગ કાય છે એમ છોડવાની વાત ન હોય ને, જોય વિતરાગમાં હોય. અરે ભાઈ નામ એનું પેલા વાંચ ને તું, વિતરાગ તો લખ્યું છે, હજી કે રાગ છોડવો નથી. જગતમાં તો હજી દ્વેષ છોડવાની ક્યાંક વાત મળશે, પણ એક રાગને છોડવાની જો એક માત્ર ક્યાંય જો વાત મળતી હોય તો આ વિતરાગ શાસનમાં. તો અહીંયા રાગને તું ભૂલી જા. હવે ક્યાં સુધી ગુરુદેવ આગળ લઈ જાય છે, તારા પરમાત્મ તત્વને પર્યાય સ્વીકારે છે. ચલો કઈ પર્યાય સ્વીકારે છે, પોતાના પરમાત્મ તત્વને કઈ પર્યાય સ્વીકારે છે, નિર્મળ પર્યાય. આ રાગ દ્વેષ તો અશુદ્ધ પર્યાય છે, મલિન પર્યાય. અહીંયા કે છે એ નિર્મળ પર્યાય જેટલો પણ હું નથી, આખું હું કેવો છું, એક પરમાત્મ તત્વ છું, પરિપૂર્ણ તત્વ છું, નિત્ય પૂર્ણ એક તત્વ છું. તો એ પર્યાય જે સ્વીકારે, પણ એ પર્યાયરૂપ પણ હું છું એ પણ ભૂલી જા. હજી તો સંયોગ ભૂલાતા નથી, એમ ક્યાં સુધી ભૂલાવાની વાત કરી ગુરુદેવજી? શું ફરક શું છે આ પરમાત્મ તત્વ અને એને સ્વીકારનારી પર્યાય, બેમાં શું ફરક છે? એક જ છે, બે બાજુ મૂકીએ, પરમાત્મ તત્વ અને એને સ્વીકારનાર નિર્મળ પર્યાય. શું છે, કઈ ફરક છે કે કઈ? શું છે? અચ્છા, દ્રવ્ય પર્યાય. ચલો પછી બીજું, પછી નિર્મળ એના જેવી તો છે, એ જાત તો એક જ છે. ઓકે, દ્રવ્ય ને પર્યાય લીધું. ચલો કાળ, એટલે કાળ અપેક્ષાય છે એટલે ખરાબ છે એમ ને? તમે તો કાળ અપેક્ષાએ ફરક દેખાડો એટલા માટે કે, એટલે આ બાજુ પર્યાય છે, આ બાજુ દ્રવ્ય છે. પણ ભાઈ સુતો છે ને, ભલે એક ત્રણ કાળ છે, એક સમયનું, પણ એક સમયની છે એટલે ખરાબ કહેવાય? તો આપણે એ ભલે ને નાશ પામે, જયારે છે ત્યારે તો વાંધો નહીં, બીજા સમય ભલે નાશ પામે, હોય ત્યારે તો વાંધો નહીં, એક સમય પૂરતો. જીવનમાં એક વિચારે ફરીથી લેવો, એક સમયની છે એટલે એમ નહીં, પણ એક સમયની પલટતી હોવાથી એના લક્ષ્ય સ્થિરતા નહીં થાય. શું છે, મૂળ વાંધો ક્યાં આવે છે? બાકી વેદનમાં તો એ જ આવવાની છે, પણ એના લક્ષ્ય, કારણ કે એ પોતે કેવું છે, અસ્થિર ભાવના લક્ષ્ય કોઈ દી સ્થિરતા થોડી થશે. બીજું એક સૌથી મોટું બીજું શું જો વિચારવા જેવું છે, એક સમયની નિર્મળ પર્યાય પણ સાપેક્ષ છે અને હું એક નિરપેક્ષ તત્વ છું. નિરપેક્ષ તત્વના આશ્રય નવી શુદ્ધતા થશે, આ સાપેક્ષ શુદ્ધતાને આશ્રય નવી શુદ્ધતા નહીં થાય. અને એ અપેક્ષાએ નિયમસારમાં એનું નામ શું આપ્યું, ક્ષાયિક પર્યાય હોય તો પણ એને પરદ્રવ્ય, પરભાવ ને હે ત્રણ શબ્દ વાપરાય 50મી ગાથામાં. શા માટે ગુરુદેવ આનો ખુલાસો કરે? કેમ પરદ્રવ્ય છે? આમ તો પોતાની નિર્મળ પર્યાય, શુદ્ધ પર્યાય છે. જેમ પરદ્રવ્યના આશ્રય ક્યારે પણ નવી શુદ્ધ પર્યાય થવાની છે, તો એમ એક સમયની નિર્મળ પર્યાયના પણ લક્ષ્ય આશ્રય ક્યારેય નવી શુદ્ધતા થવાની, અને એ અપેક્ષા એને પરદ્રવ્ય છે. પરદ્રવ્ય એટલે પરક્ષેત્રમાં થાય છે એવા અર્થમાં નથી, એક અપેક્ષાની હોય છે. તો આખી એ શૈલીઓ બધી તો અહીંયા તો ક્યાં સુધી છે કે પરમાત્માને સ્વીકારે એવી પર્યાય પણ હું છું એ પણ ભૂલી જાય. એક સમયની પર્યાય જેટલો તને માં, તું એક શાશ્વત ટકતો એક પદાર્થ છું, અનાદિ નિધન છું. આજે આવ્યું તો કે, કારણ કે હું કોઈની સાપેક્ષતા વગરનો છું. કોઈની સાપેક્ષતા વગરનો હશે પદાર્થ, એ ક્યારેય અનાદિ અનંત નહીં ટકે. હું એક નિરપેક્ષ તત્વ છું, તો એને પણ ભૂલી જા. સ્વભાવને ની અધિકતામાં પર્યાયને પણ ભૂલી જા. અવિનાશી ભગવાન પાસે ક્ષણિક પર્યાયના મૂલ્ય સા? શું છે, કાળ અપેક્ષાએ કહીને એટલા માટે કે જે ટકતા હોય ને એનો આશ્રય હોય, એનું અવલંબન હોય, એનું શરણ હોય. જે ક્ષણભંગુર, નાશવાન, અનિત્ય હોય, સાપેક્ષ હોય, એનું ક્યારે અવલંબન ન હોય, તો એ અવિનાશી ભગવાન પાસે આત્મા અવિનાશી. અવિનાશી એટલે અંત ક્યારે, ભૂતકાળમાં કે ભવિષ્યમાં? અવિનાશ એટલે ભવિષ્યની વાત આવી ને. અવિનાશી, હું ક્યારેય નાશ પામતો, તે કોની વાત આવી? ભવિષ્યમાં, ભૂતકાળમાં? અરે પણ હું અવિનાશી છું એ સૂચવે છે કે ક્યારે શરૂઆત થઈ નથી. શરૂઆત હોત તો અંત પણ આવત, પણ અવિનાશી કોને સૂચવે છે? ભૂતકાળના અનાદિપણાને અને ભવિષ્યના અવિનાશીપણાને. ભૂતકાળમાં ગુરુદેવની માટે ઘણી વાર ક્યાં શબ્દો વાપરતા હોય, ત્રણેય કાળના અસ્તિત્વને સ્થિત કરવા માટે નહીં, ક્યારેક સાંભળું તો હશે જ, ઘણી વાર ત્રણ શબ્દ વાર વાપરે, છે છે છે. એનો અર્થ શું થયું? ભૂતકાળમાં છે એટલે હતો, વર્તમાનમાં છું એટલે છે, અને ભવિષ્યમાં પણ રહેવાનું તો છે. એ રીતે ત્રણ અક્ષરમાં એટલે રિપીટમાં પણ અનાદિ અનંત પણ સિદ્ધ કર્યું. તો અહીંયા કે એવા અવિનાશી ભગવાન પાસે ક્ષણિક પર્યાયના મૂલ્ય સા? પર્યાયને ભૂલવાની વાત છે. શબ્દ શું આપ્યો ફરીથી? આવું રિપીટ કેમ ફરીથી? પર્યાયને ભૂલવાની વાત છે. પર્યાયને ભૂલી જાય એવું તો આગળ કીધું, રાગને પહેલાં ભૂલી જાય પછી. અહીંયા કેમ એની વાત કેમ નહીં? પર્યાયને ભૂલવાની વાત છે એટલે શું? હજી તો આગળ છે એટલે વાંચશું, પણ આટલાકમાં વેદનને માટે એને ક્યારેય પણ ભૂલવાની વાત પ્રશ્ન નથી, આશ્રય માટેની છે. શું છે? ગુરદેશીના સામાન્યપણે પ્રવચનમાં હંમેશા પર્યાયની કેવી આવતી હોય? ગૌણતાની ને એની વાત આવતી હોય છે ને. મલાડની જન્મજયંતિ વખતે એ વારે એ રીતે કીધું કે વેદનમાં ક્યારેય પર્યાયને ગૌણ કરી શકાય નહીં. શું છે એમાં કીધું? પર્યાયની મુખ્યતાની વાત છે, પણ શેના માટે છે? વેદનમાં. આશ્રય માટે એને તમે ગૌણ કરો એ જુદી વાત છે, પણ વેદનમાં કોણ આવે છે? પર્યાય જ આવે, પર્યાય જ આવે. કે સંયોગ આવે કે સ્વભાવ આવે વેદનમાં? વેદનમાં કોણ આવે, સ્વભાવ કે સંયોગ? સંયોગ તો આવે કે ચલો સંયોગ ના આવે કે સ્વભાવ તો આવે કે નહીં? કેમ આત્માનો અનુભવ નથી આવતો શબ્દ? આત્મા શબ્દ વાપરે છે, એ તો દ્રવ્ય કહેવાય ને. અરે ભાઈ, આત્માના લક્ષે પર્યાયનું વેદન છે એ અભેદ કરીને આત્માનું કહેવાય. જોવાનું કામ આંખ કરે દ્રષ્ટાંત રૂપે, પણ કહેવાય મેં જોયું એમ આખા શરીરે. બાકી જોવાનું કામ તો ખાલી કોટલાનું છે, એક આંખના અંગ. એવી રીતે અભેદપણે વેદન પર્યાયનું છે, પણ લક્ષ આત્માનું છે, તો આત્માનું અનુભૂતિ થાય એમ કહેવામાં આવે છે. તો પર્યાયને ભૂલવાની વાત છે, ત્યાં રાગને દેહની વાત તો ક્યાં કરવી? એને તું ભૂલી જાય એ વાત તો, દેહને ક્યારેક ભૂલી જઈએ છે? નથી ભૂલતા, ક્યારેક તો ભૂલતા હશે. રાતમાં સૂતી વખતે ભૂલી જઈએ ને, ત્યારે ક્યાં યાદ આવે? દેહને ભૂલવાનું, કારણ કે દેહમાં જ સર્વસ્વ માનીને બેઠા છે. તો જ્યાં એક સમયની પર્યાયને ભૂલવાની વાત, ત્યાં રાગ અને દેહની તો વાત શું છે? હવે ફરીથી પહેલો શરૂઆત ક્યાંથી કરી હતી? પહેલો શબ્દ આ બોલનો આહા. આહા કહીને શું કરવું હતું? એક મહિમા દેખાડ્યું હતું એમ આખી દુનિયાને. પછી બીજી લાઇનમાં શું આવી ગયો હતો શબ્દ? અરે રે કરીને ખેદ. અને ફરીથી ગુરુદેવ મહિમા કા આહા. એક વાર તો શબ્દ શું આવ્યો ફરીથી? આહા કહીને શું કીધું? એવો સ્વભાવની એવી ઉત્કર્ષતા હતા લાવ, કે એક વાર શું થાય, મળદા પણ ઊભા થઈ જાય એવી વાત છે. પહેલાના જમાનામાં હવે સાચું ખોટું જે હોય, રજપૂત એવા હોય કે માથું કપા જાય તો પણ ધડ લડતું હોય, એ બધી એનામાં સાચું ખોટું જે હોય. અહીંયા તો કહે છે આખી વાત, અહીંયા શું છે? એક વાર તો મળદા ઊભા થઈ જાય એનો અર્થ શું લેવું? મળદા ઊભા થઈ જાય એનો અર્થ શું લેવું? તું મળદાની જેમ પામર થઈને બેઠો છે, એ સુરવીર થઈને પુરુષાર્થ કરવા જાગૃત થઈ જાય એવી વાત છે. શું છે? અહીંયા મળદા બેઠા થઈ જાય એટલે કે તું એક મળદાની જેમ ના મર્દ થઈને પામર થઈને તું પડો તો એમાંથી આખો વીર્યની શું થાય, સ્ફૂર્ણ જાગૃત થાય એવી અહીંયા વાત છે. અને એ વાત બહુ જ, આ માર્ગ કેવું છે, આ સાધના કેવી છે, બધી સારી છે એ વાત ઘણા શબ્દો આની સાથે રિલેટેડ. ઉલ્લસિત વીર્યવંત જીવો માટેની આ સાધના છે, જેને અનંત કાળના દુઃખમાંથી સુખની જ્યાં પ્રાપ્તિની વાત આવે તો એનો ઉત્સાહ કેવો હોય છે? જેમ નાના બાળક હોય એને એમ કહે કાલે આપણે પ્લેનમાં જવાનું છે, પણ વહેલું જરા 5 વાગ્યાની તૈયાર થવાનું. એ ક્યારે તૈયાર થઈ ગયો હશે? 4 વાગે તૈયાર થઈ ગયો હશે. અહીંયા કે છે આ કેવું છે, ઉલ્લસિત વીર્યવંત, તો એને અહીંયા કે મળદા ઊભા થઈ જાય એ વાત છે. એટલે કે સાંભળતા જ ઉછળીને અંતરંગમાં જાય એવી વાત છે. આવા પરમાત્મ તત્વની વાત સાંભળતા તેનો ઉપયોગ આખો પલટીને આત્મા તરફ ચાલ્યો જાય છે. સમયસારમાં એક કળશ છે, ઓલો જે ધોબીનું દ્રષ્ટાંત આવે છે 35મી ગાથા, એના પછી કળશમાં આચાર્યદેવ લખે છે કે હજી દ્રષ્ટાંતની વાત પૂરી ન થાય એ પહેલાં તો આત્માનો અનુભવ થઈ ગયો, એ શિષ્ય કેવો તૈયાર હશે. વાત હજી આચાર્યદેવ કરે છે, દ્રષ્ટાંત પૂરું કરે એવા, તે એવા જીવો હોય છે પાત્ર, કે સમયસાર છે, આપ પૂરું સમયસાર કહેજો, પછી હું વિચાર કરીશ ને પછી અનુભવ કરીશ. પાંચમી ગાથામાં કીધું કે તું અનુભવ કરીને હા પાડજે. અને શિષ્ય કેવો તૈયાર થયો કે અહીંયા કળશ સુધીમાં પામી ગયો, એનાથી કદાચ આગળ લઈએ તો 38 ગાથા. 38 ગાથા આચાર્યદેવની પોતાની વાત નથી. કોની વાત છે? શિષ્યની છે. સમયસારની શ્રોતા કેમ ખબર પડી? 19મી વારના પ્રવચનમાં ગુરુદેવજી આ ખાસ વાત આ રીતે ખુલાસો કરી લીધી છે. એટલે પહેલામાં આ રીતે એકદમ નથી, પણ 19મી વારમાં અને એમાં એમનું જે પ્રવચન, એમાં તો 2-3 વાર કહે. હજી તો ઘણી સૂક્ષ્મ વાત આવશે ને એવી બધી વાત 2-3. અને એમાં કીધું કે કારણ કે અહીંયા શરૂઆત તેનાથી લીધી કે અનાદિ મોહરૂપ અજ્ઞાનને કારણે જે અત્યંત અપ્રતિભૂત હતો એને વિરક્ત ગુરુ દ્વારા નિરંતર સમજાવતા આવતા જે પામે છે એની વાત લીધી. તો ત્યાં આખી કોની સંધિ લીધી? ગુરુ શિષ્યની. તો સામે શિષ્યની વાત લીધી છે. તો આવી શિષ્યની પાત્ર સમયસારનો શ્રોતા એવો હોવો જોઈએ. આચાર્યદેવનો શિષ્ય એવો કહે કે આચાર્યની આજ્ઞા અને તુરત જ એનું પાલન. એમ નથી કે પછી હું કરીશ ને વિચારીશ ને એવું નથી. એમ અહીંયા કહે છે કે આ વાત સાંભળતા જ ઉછળીને અંતરમાં આ જાય, એનો ઉપયોગ, એની રૂચિ, એની પ્રણતિ બાયથી હટીને અંતરમાં જાય એવી અહીંયા આખી વાત છે. 100 નંબરના બોલ ઉપર આપણે આવીએ. ખરેખર તો એક પોતે છે અને બીજી વસ્તુ છે જ. પછી શબ્દ છે ફરીથી શું લાગે છે? બીજી વસ્તુ પછી શબ્દ શું છે? છે જ ખરી. છે જ ખરી નહીં કેમ? તમે બીજી વસ્તુ તો બોલ્યા, તો બીજી વસ્તુ છે ત્યારે બોલ્યા કે નહીં? બીજી વસ્તુની હયાતી છે કે નહીં? પર વસ્તુની છે કે નહીં? વિશ્વની અંદર ખાલી હું એક જીવ જ છું કે બાકીના દ્રવ્યો છે? બાકીના કે ક્યાં દ્રવ્યો છે? મારા છે. કોણ છે? બાકીના 5 તો અજીવ વિપરીત છે, પણ મારી જેવા સજાતી બીજા જીવો છે. અને અહીંયા એની વાત કરે છે કે જાણા મારા માટે બીજા છે જ નહીં. અને એના માટે ગુરુદેવ ક્રમ કેવી રીતે કહેતા? હું એક દ્રવ્ય છું તો મારાથી ભિન્ન બીજા અદ્રવ્ય છે. હું એક સ્વક્ષેત્રમાં છું તો મારા માટે બીજું શું છે? અક્ષેત્ર છે. હું કેવો છું? સ્વકાળ હું છું તો મારા માટે બીજા કેવા છે? અકાળ છે. અને બીજું ત્રીજું હું કેવો છું? સ્વભાવમય છે તો એ બધા કેવા છે? અવા. આવી ભેદજ્ઞાનની ભિન્નતા કરી સમયસારમાં એ પણ 252 નંબરના કળશમાં ત્રિકાળી દ્રવ્યને સ્વદ્રવ્ય કીધું, એક સમયની પર્યાયને પરદ્રવ્ય કીધું. હું અખંડ પ્રદેશી ક્ષેત્ર છે, અસંખ્ય કહેવાય તે એક વિકલ્પથી પર ક્ષેત્ર છે. અહીંયા આખી ભેદજ્ઞાનની ઉત્ક્રમણ, આખા જગતમાં જાણે મારા માટે સ્વરૂપે કહેવા યોગ્ય, હું પણે કહેવા યોગ્ય, મારા પણે કહેવા યોગ્ય કેટલું છે? હું એક જ સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવ, બીજા બધા મારા માટે કેવા છે જાણે છે જ નહીં. અને આ રીતે શું થાય? આ એક ભાવના માટેની વાત છે. બાકી એમ ન સમજી કે મારા સિવાય હું, આપણે બધા કેવા છે? અદ્વૈતવાદી કે આપણે બધા એક જ, હમ સબ એક હૈ, એમ નથી. આપણે બધા ઈશ્વરના અંશ છે, બધા એક, એની વાત નથી. આ શેની વાત છે? ભેદ જ્ઞાનની ભાવના માટેની વાત છે. જેમ સમયસારમાં 50-55 ગાથામાં 29 બોલમાં ગુણસ્થાનથી બધાને પડદ્રવ કહેતા, એટલે પડદ્રવમાં થાય ગુણસ્થાન? એમાં રાગ દ્વેષ પૂતગલમાં થાય ક્યારે? એમાં લખ્યું તો છે, ચોખ્ખું લખ્યું છે એમાં. અરે આખી એક ભેદજ્ઞાનની ધારા માટેની, ચિંતન માટેની આખી વાત હોય છે. બાકી એમ ન સમજી લેવું કે હું એક જ છું. જગતને એક માની લે હું એક જ હોત તો શું થાત? નથી વાત સાચી. ઓલે એજમ્પશન લઈ ને હું એક જ છું જગતમાં તો શું થાય? તો ક્યારે અશુદ્ધતા થાય જ નહીં. અશુદ્ધતા કોના લક્ષે થશે? બીજાના જ લક્ષે થાય. તે સંસાર શેનો ઉભો થયો આખો? તો હું છું અને એની રીતે બીજો હું છું, તો હું સુખી છું કે દુઃખી છું? પર્યાયમાં ભલે પર્યાય લેવલ, તમે હું સુખી છું કે દુઃખી છું? અને જો હું દુઃખી છું તો દુઃખના નિમિત્ત પણ જગતમાં હોવા જોઈએ. સ્વને લક્ષે, સ્વભાવને લક્ષે ક્યારે પણ અશુદ્ધતા, આકુરતા, દુઃખ ક્યારેય ન થાય. અને જો સ્વના લક્ષે પણ દુઃખ થાય તો દુઃખ કોઈ દી ટળશે નહીં. કારણ કે પરના લક્ષે દુઃખ થાય, સ્વના લક્ષે દુઃખ થાય, દુઃખ ટળશે કે નહીં ક્યારે? અને એટલા માટે કોઈ પણ પદાર્થ એના વસ્તુના મૂળભૂત અસ્તિત્વથી કેવું હોય, કેવું હોય સરસ. એના માટે જયચંદજીએ શબ્દ વાપર્યો છે કલશ પહેલો સમયસારનો, અને એમાં ભાવાય શબ્દનો અર્થ એમણે શું કર્યું છે? શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે. કોઈ પણ પદાર્થ કેવો હોય છે? શુદ્ધ હો, આપણે પ્રવચન સારમાં આવ્યું સત્તા, તકલીફ જ છે. સત્તા જ મુખ્ય હું શું છે ખબર નથી પડી. પોતાની સત્તા ક્યાં છે, કેવી છે, કેટલામાં છે ખબર નથી. અને મમતા ભાવે તો બધામાં પોતાની સત્તા હોવા પણ માને બેઠા. તો જે કોઈ પદાર્થ હોય એની મૂળભૂત હૈયાતિ હંમેશા કેવી હોય છે? શુદ્ધ જ હોય છે, નિરપેક્ષ જ હોય છે. તો અહીંયા કહે છે ખરેખર તો એક પોતે જ છે. હું દુઃખી છું એનો અર્થ કે હું અને દુઃખ બે ભાવ તો પ્રગટ થયા, અને એમાં નિમિત્ત રૂપે કોઈ કહેવાનો હેતુ શું? અને એટલા માટે અજીવ તત્વ સિદ્ધ થાય, એ રીતે પૂરા તત્વ બધા સિદ્ધ થઈ શકે છે. તો એટલે કહેવાનું છે કે અહીંયા કોઈને એમ થાય કે આ છે એનો અર્થ છે કે આ બધું અદ્વૈત થઈ ગયું, એવું માટેનું નથી. આ શેની એક ભાવના માટેની વાત હોય છે કે ખરેખર તો, ખરેખર શબ્દ શેના માટે છે? ખરેખર એક આશ્રય કરવા માટેની વાત માટે ખરેખર શબ્દ છે. તારે આત્માનો અનુભવ, જેમ આની પહેલાના બોલમાં આપણને શું કીધું? આખી દુનિયાને ભૂલાઈ જવાય. તો અહીંયા જ કહે છે તું એને ભૂલી જા કે જગતમાં જાણે હું એક જ છું, બીજા કોઈ જાણે છે જ નહીં, એવી એક ભાવનાથી. તો ખરેખર તો એક પોતે જ છે અને બીજી વસ્તુ છે જ નહીં. અને છે જ નહીં તો કોના પ્રત્યે રાગ કરવો છે, કોના પ્રત્યે દ્વેષ કરવો છે? તે પ્રકાર જ નથી. હું જ એક છું, મારે હિસાબે બીજી વસ્તુ છે જ નહીં. હું એક છું અને મારા હિસાબે, આમ તો ગુજરાતી કહેવાય હિસાબે, એટલે મારાની કમ્પેરિઝનમાં, મારેના ને જ્યારે હું કહું ત્યાં મારી હિસાબે, મારી રીતે બીજી વસ્તુ. શબ્દો બહુ સીધા છે પણ આ બોલનારની દૃષ્ટિ કેવી સ્વભાવ તરફ ઢળી હશે ત્યારે કહે છે મને મારા સિવાય બીજું. જેમ અર્જુનને જ્યાં એને ટાર્ગેટ દે જોવો તો તેને શું દેખાણો દ્રષ્ટાંતમાં આવે છે ને? તો કાંઈ બીજું નહોતું, આકાશ હતું, પછી ઝાડ હતું, ડાળી હતી, પાંદડા હતા, ચાલો એનાથી આગળ શું હતું? એક પક્ષી પણ હતું, પક્ષીમાં પણ આંખ આખી હતી, પણ એને કેટલું દેખાણું? કાંઈ બીજું હતું જ નહીં. આ આખી એક પ્રયોજન વિષય ઉપરની એવી દ્રષ્ટિને સંકલી લેજે કે જાણે એ સિવાય બીજું દેખાય જ નહીં. જ્ઞાન ખીલે છે અને દ્રષ્ટિ સંકોચાય છે. જ્ઞાનમાં બધું જોઈશ, એ સફળ પ્રકાશક છે, એ દ્રવ્યગુણ પર્યાય, એને બધું છે. પણ દ્રષ્ટિએ તો પોતે શું કરી નાખ્યું છે? એક સ્વભાવ તરફ જ સંકોચે. અને એટલા માટે ગુરુદેવસિંહની સ્તુતિમાં પણ લઈ છે સદા દ્રષ્ટિ તારી. તો દ્રષ્ટિ કોને જોવે છે? વિમલ નિજ ચૈતન્ય. અને પછી બીજી લાઈનમાં શું છે? બીજી લાઈન કઈ છે એની નીચે? આખી બોલવી પડે. એ બધું સમયસર ભેગું થઈ જાય પછી. જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલે, જો જ્ઞાનની વાત આવી, પહેલામાં શેની વાત આવી? દ્રષ્ટિમાં માત્ર કોણ દેખાય છે? વિમલ નિજ ચૈતન્ય. બસ જગતમાં અરે જ્યાં પર્યાય ભેદ ગુણભેદ તન નથી ત્યાં બીજાની વાત, અને છતાં તે જ સમયે જ્ઞાન શું કામ કરે છે? ત્રિકાળી દ્રવ્યને શુદ્ધ નહીંથી જોઈએ તો ત્રિકાળી દ્રવ્યને અને સાથે પ્રગટ થયેલા આનંદને પણ જાણે છે. એવું નથી કે પ્રગટ થયેલો આનંદની ખબર ક્યારે પડે? હમણાં જ પછી બેનસીન ચર્ચામાં પ્રશ્ન હતો ને, કોઈના આત્માનો અનુભવ થાય ખબર પડે કે ન પડે? પડે કે ન પડે? ગુરુને પૂછીને નક્કી કરવું પડે ને. કેમ ખબર કેમ પડે? ચાલ એનો જવાબ શું કે શું છે? અરે ખબર ન પડે એ જ દેખાડે છે કે તારી પાસે અજ્ઞાન છે. અનુભવ થયો અને કે મને ખબર ના પડી, કોને શું છે? જ્ઞાન ને કે અજ્ઞાન ને? હવે અનુભવ ના કાળે જો ખબર નથી અજ્ઞાન છે તો શું કે વૈલક્ષ્ય ભાવમાં જ્ઞાન છે? એનું પણ એક ગુરુદેશે ઘણા ન્યાય આપતા. અજ્ઞાન ભાવમાં તને પર્ણ છે એની ખબર જો પડે છે તો સ્વાનુભવના કાળમાં સ્વની કેમ ન ખબર પડે? અજ્ઞાન દશામાં કોની ખબર પડે છે? પરની બધી જ ખબર પડે છે. અરે જ્ઞાન તો જાણવાનું કામ કરે છે, પણ જાણવા સાથે તારે એકત્વ ક્યાં કરવી મોટું મહત્વનું છે. તો અહીંયા જ્ઞાન પોતાને અનુભવના કાળે એને જો ખબર ન પડે મને સ્વાનુભૂતિ થઈ કે નહીં, તો એ જ્ઞાન અજ્ઞાન કહેવાશે? એ જ્ઞાન કેમ કહેવાય? તો અહીંયા હું એક જ છું, મારે હિસાબે બીજી વસ્તુ છે જ નહીં. બહુ મોટી જવાબદારી બને કે આ રીતે વિચારતા પહેલા નહીં આ સારું, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, પણ પૈસા તો મારે જોવે નહીં. શું થાય? શેની વાત ચાલી પાછી? આ શું થઈ ગયું? પરદ્રવ્યનું તો મારે કરવું પડે, ઓફિસનું કામ તો કરવું પડે, નહીતર બધી ગરબડ થઈ જાય. જીવનમાં એ પ્રકાર એક દ્રઢતા કેવી થવી જોઈએ કે હું એક જ છું. ચાલો એનાથી આગળ વાંચીએ. કેવળી હો સીધ હો તે તેમના હિસાબે ભલે હો. શું કહ્યું? એનું અસ્તિત્વનો હું કઈ નકાર નથી કરતો, પણ મારા માટે તે કેવા છે? હું એક ભાવ તત્વ છું તો મારા હિસાબે આખું જગત અભાવ તત્વ છે. જગતની અંદર શું કોણ છે? ભાવ છે કે અભાવપણું છે? જગતમાં ભાવપણું છે કે અભાવપણું છે? જેટલું જેટલું ભાવપણું છે એટલું જ પરથી અભાવરૂપપણું પણ છે. અને એ અભાવને પછી ચાર પ્રકારે આપણને શીખડાવવામાં આવે છે ને, પ્રાગભાવ, પ્રધંસા ભાવ, અન્યન અભાવ અને અત્યંત. અહીંયા અત્યંત અભાવથી વાત, જેનો મારામાં અભાવ એનો હું કરતા કેમ બની શકું? અને અત્યંત એટલે પૂરેપૂરો, જાણે એ છે જ નહીં. હું એક ભાવ તત્વ છું તે કહેવા છે અભાવ. હું પણ ભાવ અને એનાથી પણ ભાવ, તો અમે સ્વ અને પર બે કહેવા થઈ જશું, એકમેક થઈ જશું. તો એ કેવળી બીજાને તો અહીંયા યાદ નથી કર્યા, કોને યાદ કર્યા? કેવળી હો સિદ્ધ ભગવાન હો તો તેમના હિસાબે છે, અનંત આનંદમાં બિરાજમાને છે, પણ મારા હિસાબે. આમ કોણ કહી શકે? કોને કહેવાનો ખરેખરે? સિદ્ધ ભગવાન ને અરિયંત ભગવાન એ કેવા છે? સ્વ છે કે પર છે? સિદ્ધ ભગવાન અરિયંત ભગવાન, ચલો પંચ બધા કેવા છે, સ્વ છે કે પર છે? એટલે ચોખ્ખું ક્યાં ને, એમાં મારા નથી એટલે પર જ છે ને? એ બધા પર છે, પણ દીકરો મારો હોય છે. શું છે આ? એવી મિથ્યા અભિપ્રાય છે આપણામાં, જેમાં સુખ બુદ્ધિ માનસું એને ક્યારે ભિન્ન નહીં માની શકીએ આપણે. આ એટલે કેનારની કેવી એક અંદરની સામર્થ્ય જોવે. ખાલી શબ્દો બોલવાની માટે નથી, એને અંતરંગમાં સ્વભાવની એવી અધિકતા લાગી હોય કે કોઈ પણ પડદ્રેવ તરફમાં મારાપણાનો અભિપ્રાય જ આવતો નથી. અને આવા અભિપ્રાય સાથે એ અરિયન સિદ્ધ ભગવાન પ્રત્યે તો નહીં, અરે એમની પૂર્વ ભૂમિકામાં બાળ તીર્થંકર હશે અને તો પણ સૌધર્મ ઇન્દ્ર તાંડવ નૃત્ય કરશે. શું છે અંદર અભિપ્રાયમાં શું પડ્યું છે? અહીંયા જેમ લખ્યું એ મારા હિસાબે ભલે હો, અભિ તે જ વખતે હજી તો અરિયંશિત થયા પણ નથી, હજી તો બાળ તીર્થંકર, અને છતાં એમના પ્રત્યે કેવી ભક્તિ આવે છે. આ આખું કેવું સુમેળ છે. તર્ક બુદ્ધિથી કાંઈ એમાં ઉપયોગ એનો કંઈ સરવાળે કાંઈ હાથમાં આવે એવું નથી. બે ગુણ પોતપોતાની રીતે, તો એ તેમના હિસાબે ભલે હો, પણ મારા હિસાબે તે નથી. તેમાં પછી જોઈ લીધું, ચોવીસે તીર્થંકર કોના હોય, આપણા હોય કે બીજાના હોય? ચોવીસ તીર્થંકર આપણા જૈનોના હોય ને, બીજાના ન હોય ને, હોય ને? અહીંયા કહે છે કે જ્યાં સ્વભાવની દ્રષ્ટિમાં આવે છે ત્યાં શું છે, એ શબ્દ શું છે, એ ભલે એમની અપેક્ષા હોય પણ મારા હિસાબે તે એની સાથે કયો છે, અત્યંત અભાવ છે. એમના દ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં બિરાજમાન છે, હું મારા દ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં છું. જો એના એટલા માટે ગુરુદેવશ્રી ખુલાસો હવે કરે છે, એટલા માટે જ. અને આવું કેળનાની વાત નથી, આવું જેને અભિપ્રાયમાં પરિણમન થયું છે. શબ્દો વાપરનાર માટે નથી, શબ્દો વાપરનારા એ સ્વચ્છંદી હશે. અહીંયા તો કહે છે અભિપ્રાયની એટલી દડા કે અભિપ્રાયમાં પોતાના અસ્તિત્વ સિવાય બીજા કોઈનું સ્થાન જ નથી. એક સામાન્યપણે માતા પિતાનો એક સુપુત્ર કોને કહેવાય, એની અર્પણતા પૂર્ણતાને હોય, એમ ભગવાન પ્રત્યેની એની અર્પણતા પૂર્ણ હોવા છતાં પણ સ્વભાવની જ્યાં વાત આવે ત્યાં શ્રદ્ધામાં તકે શ્રદ્ધાનું અર્પણતા એ પોતાના ત્રિકાળી દ્રવ્યમાં જ હોય છે, અંશ માત્ર પણ બાયમાં હોતું નથી. છતાં તે જ વખતે જ્ઞાનમાં વિવેકમાં ભગવાન પ્રત્યેની દર્શન ભક્તિ અભિષેક પૂજાનો વિકલ્પ આવ્યા વગર રહેતો નથી. એ બેયનું અંદરનો સુમેળ જીવનમાં ચાલતો હોય. શું કન્ફ્યુઝન છે? બે દ્રવ્ય, એક જ દ્રવ્ય છે, એના બે ગુણો છે અને બેનું પોતપોતાનું કામ. એવું જો લેવું હોય તો સમયસારમાં અથવા બધી ઘણી જગ્યાએ દ્રષ્ટાંત છે. એક સેલ્સમેન છે, એ કામ કરે છે દુકાનમાં, માની લો કપડાનું કરે છે. કોઈ કસ્ટમર આવ્યો અને એને કપડાને આપે છે, ઓલો કે આ બહુ ભાવ વધારે છે, બાર્ગેનિંગ કરવાનું કરે, તો ઓલો સેલ્સમેન શું કે ના લઈ જાઓ ને, તમારે મારે કેટલા ટકા, મારો તો ભાઈ શું કહેતો, અમને ન પોસાય, અમને નુકસાન જાય. બોલો શબ્દ શું બોલે છે એ, અમને, અને અંદરમાં અભિપ્રાય શું છે, બે એટ એ ટાઈમ ચાલે છે કે નહીં? કેમ ઘણી વાર આ દ્રષ્ટાંત નથી, આપણે એકદમ તૈયાર થઈને બેઠા હોય અને વિધાઉટ નોટિસ કોઈ ગેસ્ટ આવી જાય તો શું કરીએ, ના ના જાઓ અમે તો બહાર જવા તૈયાર નહીં, તો શું કહેશું પછી? ઠીક, અહીંયા બારણેથી જ આવો કહેશું ને, નહીં તો અંદર બેસાડશું, પછી શું કહેશું? હા રે વાર ને, આવ્યા છે તો બેસો, ચા પાણી પીઓ. અંદર અભિપ્રાયમાં શું ચાલે, શું છે જીવનમાં? એક બહુ જ નિશ્ચિત કરવા જેવું છે, શ્રદ્ધાનું કામ શું છે અને તે વખતે ચારિત્રમાં શું કામ. ચારિત્રની પૂર્ણતા થશે ત્યારે શ્રદ્ધા અને ચારિત્રનું બેનું સુમેળ પૂરું થઈ જશે, પણ એ પહેલા એક સહેજે ફરીથી એક શ્રદ્ધાની અર્પણતા એ પૂર્ણપણે હોય છે. અડધી સ્વમાં હોય અને અડધી પરમાં હોય એવું ક્યારેય હોઈ શકે? એને જેને હું પણ સ્વીકાર્યું, જેમાં અસ્તિત્વ સ્થાપ્યું, એ પૂર્ણપણે હોય છે જ્યારે જ્ઞાન બધો વિવેક એ કરતા હોય છે. એટલે ક્યારે પણ એક વિચારવું એવું નહીં કે આવું બધું કરશે તો કોણ. અરે બારમાં પણ બધે કરતા જ હોઈએ છીએ આપણે. એક અને આમાં પણ દ્રષ્ટાંત છે પૂજ્ય બેનસીમાં, હાથીના દાંત ક્યાં હોય? તો ન્યાય બે જ પ્રકાર છે કે નહીં? એક સહજ એવી રીતે અહીંયા પણ બે કામ છે, શ્રદ્ધા શ્રદ્ધાની રીતે કામ કરે અને ચારિત્ર. અને એટલા માટે શ્રદ્ધામાં ક્યારેય ક્રમ નથી. સમ્યક દર્શનની પૂર્ણતા કેટલામ ગુણસ્થાને થાય, શરૂઆત કેટલામ ગુણસ્થાને થાય, એવું ન હોય. શરૂઆત કેટલામ ગુણસ્થાને થાય, ચોથે અને પૂર્ણતા કેટલા થાય? સિદ્ધ થાય ત્યારે શ્રદ્ધાની, શ્રદ્ધાની વાત ચાલે. એનું એક જ છે, કાં તો મિથ્યા ને કાં તો સમ્યક, ઇન બિટવીન ક્યાંય નથી. ચારિત્રમાં ક્રમ પડે છે કે ચારિત્ર છે એ ચોથે ગુણસ્થાને હજી એક કસાયનો અભાવ થયો છે. પંચમ ગુણસ્થાન આવે બે કસાય ન થાય, મુનિરાજ થાય તો ત્રણ કસાય. તો એ રીતે ચારિત્રમાં ક્રમશ છે, ગ્રેજ્યુઅલી થતું હોય છે. પણ શ્રદ્ધામાં તો બે જ પ્રકાર, કાં તો પ્લસ અને કાં તો માઇનસ, કાં તો સમ્યક અને કાં તો મિથ્યાત્વ હોય છે. તો એ પ્રકાર અહીંયા, તો ચાલો અહીંયા કે કેવડી સીધો તો તેમના હિસાબે છે પણ મારા હિસાબે તે નથી. હવે સ્વભાવની અપેક્ષાએ રાગ પણ પોતાનો નથી. ઓલું હવે પડદ્રવથી હવે અહીંયા આવ્યું, ક્યાં આવી ગયા? પોતાની પરણતીમાં. ઓલું તો પડદ્રવ. ફરીથી ગુરુદેવસી કોને યાદ કર્યા? કોને યાદ કર્યા? કેવડી અને સિદ્ધને, પાપના વિષય રૂપને તો કોઈને યાદ નથી કર્યા કે આ બધા મારા કુટુંબ પરિવાર મારા કે વેપાર ધંધા મારા કે એ વાત પાપના વિષયને કહ્યા જ નથી. જે એક પોતાના માટે એક પૂજ્યતપણાનો જેના પ્રત્યે છે એને પણ કહ્યા. હવે તો અહીંયા સ્વભાવની અપેક્ષાએ રાગ પણ પોતાનો નથી. જો એટલા માટે હવે ખુલાસો કરે, દેહ ધન સ્ત્રી પુત્ર આદિ ચાર નામ આપ્યા છે. એ કેવા આપ્યા? દેહ ધન સ્ત્રી પુત્ર, એ શું આપ્યા? જેના પ્રત્યે લગભગ રાગ હંમેશા હોય છે. દેહ પ્રત્યે, ધન પ્રત્યે, સ્ત્રી અને પુત્ર પ્રત્યે હંમેશા કેવું હોય છે? રાગના વિષયો. તો આદિ તો મારા છે જ નહીં, છે જ નહીં એટલે શું? આદિ તો મારા છે જ નહીં, છે જ નહીં. આ પડદ્રવ્ય છે, ચાલો હજી થોડું છે જ નહીં. આમ વિચાર તો એના ઉપર વધારે. અરે એના વિશે તો પ્રશ્ન એને પૂછતો શું છે? સાકર કડવી હોય કે તીખી હોય, એવો પ્રશ્ન પૂછાય કે નહીં? એમ અહીંયા કહે છે કે એના વિશે તો કોઈ પ્રશ્ન પૂછવા યોગ્ય જ નથી. એના વિશે કોઈ દી એક શંકા પણ ન હોય કે જેથી પ્રશ્ન ઉઠે. ક્વેશ્ચનિંગ ક્યારે થાય? ડાઉટ ક્રિએટ થાય ત્યારે થાય કે નહીં? એમ અહીંયા આના વિશે તો શું છે, પ્રશ્ન પૂછવા જેવું જ નથી. શરીર મારું છે કે નહીં? એવું કઈ શરીર તો પોતાને એવું કઈ ના તો ન જ પડાય ને. હા, પછી જયારે મરણ થશે ત્યાર પછી મારું નથી, પણ ત્યાં સુધી તો કોનું છે? આટલી તો પેલી દળતા થવી જોઈએ, એ તો છે જ નહીં, છે જ નહીં. પણ રાગ પણ મારો નથી. એનાથી હવે આગળ રાગ પણ મારો નથી. ઓલાની તો વાત જ કરવાની નહીં, પણ રાગ પણ મારો નથી તો હું કહેવો છું? આટલા બધાની નાસ્તી તો હું કહેવું? જ્ઞાન સ્વરૂપ એકલો હું જ છું. ફરીથી શેના ઉપર વજન આવ્યું? એક, ક્યારે પણ તમે ચિંતનના વિષયમાં અથવા તો આશ્રયભૂત તત્વમાં એક શબ્દ કયો આવતો? એમ હું એક શુદ્ધ. શેમાં આવે છે હું એક શુદ્ધ? હજી શેમાં આવે છે? હા, છું એક શુદ્ધ મમત્વહીન હું તોતેર. છઠ્ઠી જ ગાથા જાય, એક નાયક ભાવ છું. આ એકપણાની આખી, કારણ કે એકપણામાં જ એને સ્થિરતા થઈ શકે. તો અહીંયા હું કેવો છું? જ્ઞાન સ્વરૂપ એકલો છું, કોઈની સાથે જરા પણ ભેળસેળ નહીં. હું જ્ઞાન સ્વરૂપ એકલો હું જ છું. પણ જીવને શું છે, કંઈક સંબંધ જોવે ને. ઘણી વાર એમ થાય ને કે તમે, અમે બધા જઈએ, તમે એકલા છો, કોઈ ન ગમતો હોય કોકને બોલાવી લેજો ને. ઇન્સ્ટ્રક્શન આવે ને, આમ બધા જઈએ છીએ, તમે ઘરે એકલા છો, કોઈ ન ગમતા હોય તો કોઈને, કારણ કે એકલા તો સોગાનીજી તો કહે છે કે ભવિષ્યમાં સાદી અનંતકાળ એકલા રહેવું છે તો અત્યારથી કેમ પ્રયત્ન ન કરીએ. ચાલો ફરીથી એમની તો બહુ જુદી વાત હોય, પણ એક આપણને કેમ એકલાપણું કેમ નહીં ગમતું હોય? કેમ નહીં? આમ એકલા એકલા શું થાય? આમ હું આમ કા ઓલું સમયકાળ આમ ખાય ને એવું બધું લાગે ને, આમ એવું શું શું કામ? જોરથી, રાગી જીવને રાગના વિષય વગર ક્યારેય ગમશે નહીં. કહેવાય છે રાગી એટલે રાગમાં એવા એકાકાર છે કે એને રાગનો વિષય નિરંતર જોવે છે, રાગના વિષય વગર એ પોતે કલ્પના પણ નથી કરી શકતા. અને એમાંથી આખું, અને મુનિરાજે તો ન્યાસી કરી લીધું કે વન જંગલમાં મારા માટે કોઈ રાગનો વિષય જ ન હોય. વન જંગલમાં રે શરીર પ્રત્યેનો પણ રાગ છૂટી ગયો છે, વસ્ત્ર પાત્ર પણ છૂટી ગયા, હું એકલો છું અને મારા આનંદના વેદનમાં રહીશ, મારે રાગ નહીં અને રાગનો વિષય પણ નથી હોતો. તો એ વાત અહીંયા આપણને કે જ્ઞાન સ્વરૂપે એકલો હું જ છું એમ જોર આવવું જોઈએ. અને આવવું જોઈએ યથાર્થપણે રૂચિમાં, જ્ઞાનમાં, ચારિત્રમાં, પુરુષાર્થમાં જો જોર આવશે તો એને કોઈ પણ જગત પ્રત્યેના કોઈના વિષય પ્રત્યે સાપેક્ષતા હોતી નથી, અને ત્યારથી એને આત્માની આરાધનાની ધારા શરૂ થાય.
જય જીનેન્દ્ર. આવતીકાલ સવારનો કાર્યક્રમ આ પ્રમાણે છે: 6:30 થી 7:55, 6:30 થી 7:55 જીનેન્દ્ર અભિષેક તથા પૂજા, પછી અલ્પાહાર અને